श्रीमत्प्रभुं योगयुतं निराशं योगिन्द्रवर्यं च सुशान्तचित्तं कामादिमुक्तं भवसिन्धुतारं वन्दे सदा श्री गुरुसन्तरामम् ज्ञानं जनेभ्यः शरणागतेभ्यः सनातनं भक्तियुतं त्वदाद्यं धर्माब्जसूर्यं खलु मोक्षदं तं वन्दे सदा श्रीगुरुसन्तरामम् सनातनं भक्तियुक्तं परमात्मा स्वरूप स्वयं जय महाराज दत्त अवतार अवधूत स्वरूपे अधरातल ऊपर अपना सौनो उद्धार करवा माटे पधार्या। आपनु परम कल्याण अपना परमात्मा स्वरूप सद्गुरुदेवना सानिध्यमा एमने स्तुति कर पाठ करवामा ए सत्संग ने श्रवण करवामा ज्ञानम जनेभ्यः शरणागतेभ्यः शरणे आवनारनु ज्ञान मूर्त स्वरूप छे। जे कोई शरणे आवे छे महाराज ने जे महाराज सौनी दरकार राखे सौनी संभाळ राखे शरणे आवे तेने पाळो छो तेने सदाय सिर पर गाजो छो। मन थी संकल्प करो दृढ़ संकल्प करो कि अमे जय महाराज ने शरणे छे अमारू सर्वस्व जय महाराज छे अमे जय महाराज मा समर्पित छे। अवि दृढ़ निष्ठा तो ए ज्ञानम जनेभ्य शरणागतेभ्य महाराज एवा उदार छे जय महाराज के शरणे आवेला ने सहजता थी शरणु आपी दे અને એના માટે પરમ ઉદાર જય મહારાજનો સ્વભાવ કેવો છે પરમ ઉદાર મોકળા મને છૂટથી દરેકને આપે છે દ્રષ્ટિ આપે આશીર્વાદ આપે સત્સંગ આપે દર્શન આપે દવા આપે દુઆ આપે અને આશીષ પણ આપે એને સમજણ પણ આપે ગુરુજીએ સમજણ આપી સમજાવ્યા સાચી સમજણ આપીને અમને એટલે જય મહારાજ તો ઉદાર દિલ છે પરમાત્મા સ્વરૂપે સૌને છૂટા હાથે આપે છે જ્ઞાન તો એટલું બધું આપે છે પણ કોઈ લઈ શકતું નથી તો જ્ઞાનમ જનેભ્યઃ શરણાગતેભ્યઃ પોતે સ્વયં જ્ઞાન નું સ્વરૂપ છે જે કોઈ આવે ને જેમ પ્રસાદ વહેંચતા હોય ને એમ જ્ઞાન પણ આપે છે જો પ્રસાદ ના સ્વરૂપે જ્ઞાન જ મળતું હોય તો એના જેવું બીજું કોઈ પણ રૂડી પ્રસાદી બીજી નહીં સારામાં સારી પ્રસાદી આત્માને સ્વાદિષ્ટ લાગશે કે હાશ આવી પ્રસાદી મળે છે કેટલો આનંદ આવે છે જય મહારાજના સ્વરૂપને ઓળખવું હોય તો સત્સંગની પ્રસાદી એમની પાસે રોજ માંગજો અને સત્સંગમાંથી હંમેશા એ વ્યક્તિનું જ્ઞાન એ વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રગટ થતું હોય છે અને એ જ્ઞાન જ્યારે આપણા પોતામાં આવતું જાય ધીરે 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 અને એ જે કઈ સદગુણો છે એ દૈવી ગુણો વિકસતા જાય એટલે જીવન વિચારો વ્યવહાર વાણી બધું જ સાત્વિક બનતું જાય આત્માનુસંધાન કરવાની મહારાજે આજ્ઞા કરી છે. મહામંત્ર સુ લાગે તાર સોહંગ ભજતા કાપે કાળ. તો એ નિજ સ્વરૂપની ઉપાસના કરવાની કઈ ત્યાં આગળ, અને એ પણ સતત મહામંત્ર સુ લાગે એમ તાર લાગી જાય, તાર છેડો બંધ થઈ જાય એનો, બસ આમ એક તાર હુઆ એક તાર ન પાયા સદગુરુ મોય આન મિલે. આમ એક તાર છે એટલે સંબંધ, એ સંબંધ હંમેશા આપણો બન્યો રહેવો જોઈએ. સદા સદા વંદે સદા શ્રી ગુરુ સંત રામમ, ગુરુ મહારાજ ની ચરણ વંદના નિત્ય કરવાની, એમાં આનંદ આવશે, નિર્દોષ આનંદ હશે. કે બસ મારે પ્રણામ કરવા છે, અને પ્રણામ કરવા એટલે સર્વસ્વનું સમર્પણ. વંદન કર્યા એટલે માથું પગમાં મૂકી દીધું, અને માથું આપી દીધું એટલે પછી કશું જ ના રહ્યું, વિચાર ના રહ્યા, દ્રષ્ટિ ના રહી, વાણી પણ ના રહી. અને માથું જ કેમ મૂકવાનું, કે આપણી પંચે ઇન્દ્રિયો પાંચે ઇન્દ્રિયો ની રચના આ માથામાં કરેલી છે, અને મનસ અષ્ટાન ઇન્દ્રિયાણી, મગજ એ છઠ્ઠી ઇન્દ્રિય છે. તો જેને પાંચ ઇન્દ્રિયો કહીએ છીએ એનું આખું જ સંચાલન, એનું આખું જ સંચાલન તે મનમાંથી મગજમાંથી થતું હોય છે. અને મગજમાંથી જે આખું સંચાલન થાય, કોઈ પણ જગ્યા હોય, ફેક્ટરીની ઓફિસ જેને સોંપી દે એટલે શું થયું, આખી ફેક્ટરી અપાઈ ગઈ ને. તો આ તો શરીર પણ એક ફેક્ટરી છે, અને એની આખી ઓફિસ હેડ ઓફિસ, બધા જ નિર્ણયો એમાં ત્યાં લેવાય, બધા સંદેશા ત્યાંથી જ અપાય. આંખને નાકને જીભને આ ખાવું છે, આ સાંભળવું છે, આ જોવું છે, આ બોલવું છે. એટલે જેમ કોઈ કારખાનાની આખી ઓફિસ સોંપી દેવામાં આવે એટલે આખું કારખાનું આખી ફેક્ટરી એનો હોલ્ડ આવી ગયો, એમ જય મહારાજના ચરણમાં આખું માથું મૂકી દઈએ એટલે સમજી લેવાનું કે આખી હેડ ઓફિસ સોંપી દીધી બાપજી, જેને બેસાડો એને બેસાડો, જે કારકુન બેસાડો તે. તો આમ માથું ચરણમાં અર્પણ કરવું એટલે સમર્પિત થઈ જવું, મારું આખું જીવન મારું આખું શરીર જય મહારાજના ચરણોમાં અર્પણ કરી. અને જે અર્પણ થયા પછીથી એમાં પણ એક આનંદ આવતો હોય છે, ચલો આપણને શરણ મળી ગયું, આપણો ગુરુ મહારાજે સ્વીકાર કરી લીધો, આપણે ધન્ય બન્યા. કોઈ પણ મહાપુરુષ જયારે આપણી સેવાનો આપણા સમર્પણનો સ્વીકાર કરી લે ને ત્યારે એક મહા અહોભાગ્ય છે, એના શરણમાં આપણું સ્થાન મળે એ કેટલો આનંદ. ક્યારેક ક્યારેક એવા ભાવ પણ જાગે કે ભગવાનના ચોપડે અમારું નામ રહેવું જોઈએ, ભલે અમે દેવાદાર રહીએ આટલું ચૂકવવાનું બાકી છે, પણ ભગવાનના ચોપડાના દેવાદાર ઓછા ખોટા. કોકના ચોપડે દેવાદાર થવું તો જરા આપણને શરમ લાગે, પણ સમર્પિતતાની અંદર જયારે આપણે વંદે સદા કહી દઈએ, સદાય સમર્પિત છે, ત્યારે બીજી કઈ રીતે જય મહારાજના ચોપડે આપણું નામ રહે તો કઈ છે નહીં આપણી પાસે, એને કેવી રીતે સમજવું. અહિયાં નડિયાદની અંદર મફતલાલ શેઠ કાયમ માથે પોટલી લઈ, ગાંઠડી લઈ અને ગામે ગામ કાપડની ફેરી કરતા હતા, તે સમયે એમની પરિસ્થિતિ સારી નહીં, એટલે પોતાનો એક લોટો હતો ને, લોટો એ ઘીરે મૂકેલો અને એને ત્યાંથી પૈસા લીધેલા. વર્ષો જતા શેઠ તો પછી 11 મિલોના માલિક થયા. પછી પેલાને પેલું યાદ આવ્યું, તેને બોલાયો કે ભાઈ પેલો લોટો આપ પાછો, તાર જેટલા જોઈતા એટલા રૂપિયા લઈ લે. પેલો કે છે કે ના શેઠ, એ લોટો હવે હું ના આપું તમને, કેમ તમે મારા ઘરના દેવાદાર થઈ ગયા. 11 મિલનો માલિક અને એના એ આપણા ચોપડે દેવાદાર રે, એને કેટલું એ થાય. પણ આપણે તેથી ઉલટો અહોભાવ લેવાનો છે કે જે અમારા આપના ચોપડે અમે સદાય દેવાદાર બન્યા રહી, અમારું નામ તો અંદર રે દેવાદાર તરીકે, કેમ મહારાજની સેવા મારે આપવાની છે, મારું આટલું ઋણ બાકી છે, એ ભાવ રે. તો વંદે સદાના ભાવની અંદર સમર્પિત થઈ જઈએ ને તો દેવાદાર થવામાં પણ વાંધો નહીં. દેવું કોઈને ના ગમે કે ભાઈ એનું દેવું ચૂકવી દો, દેવાના ખાડામાં કોઈ પડવું નહીં. પણ આ તો ભગવાનનો દેવાનો ખાડો છે, એમાં તો ઉડતો આપણું કલ્યાણ થશે. સત્સંગમાં બેસીશું, સેવા મારીશું, દર્શન મારીશું, તો આ બધા ભાવથી સમર્પિતતા થાય. અને સમર્પિતતા પણ કેવી? ઋણવારી, દેવાદારી. ક્યારેય પણ ભગવાનની પાસે ઉઋણ થવાની વાત ના કરશો. ભલે માતા પિતાનું દેવું ચૂકવાય સેવાથી, પણ ભગવાનને કઈક તમારું દેવું હું ચૂકવવાનું નથી. જેમ પેલી ટોપી ફેરવી દે એમ નાદારી ન થઈ દેવાની કે ભગવાનના ચોપડે આપણે રહીએ જ. તો વંદે સદા હંમેશને માટે સમર્પિતતાની ભાવના આપણામાં એવી બની હોય કે હું મહારાજનો છું અને જય મહારાજ મારા છે, મારું નામ જય મહારાજના ચોપડે રહેવું જોઈએ. નીકળી જાય તો પછી ભૂલી જઈએ, ક્યાં તો જમા પાસું ના હોય તો ઉધાર પાસું તો ખરું આપણું, લખી આપી લો આટલા ઉધારી છે અને આપના ઋણી છે. તો એ સમર્પિત ભાવ અવશ્ય આપણને જય મહારાજની સમીપમાં સમીપ રાખશે, એનું સ્મરણ પણ થયા કરશે. અને કદાચ ચોપડો ખોલે ને તો મહારાજના પણ જય મહારાજની સ્મૃતિમાં પણ આપણે રહીએ. એવા ભાવથી વંદે સદા હંમેશને માટે જય મહારાજને વંદન કરતા રહીએ, સમર્પિત થઈ રહીએ. અને માથું મૂક્યું એટલે તો બધું જ આપી દીધું, કશું બાકી ના રહે. માણસનું આખું શરીર હોય અને માથું ઢાંકી દીધું હોય ને પછી પૂછે આ કોણ છે, તમને ખબર છે? તેને ના ખબર કોણ છે, પણ આખું શરીર ઢોકેલું હોય અને એકલું મોઢું ઉગાડું હોય તો આ તો ફલાણા માણસ છે. તો આ માથું છે ને એ કિંમતી છે, પરિચય છે. અને આપણો પરિચય જય મહારાજને હંમેશને માટે રહે ને એટલે માથું આપી દેવાનું. લો, માથાથી જ માણસ ઓળખાય. એક અકસ્માત થયો હોય ને, એક હાથ પગ હોય ને, જેમ વિમાન તૂટી પડે છે ત્યારે ઓળખાતા નથી માણસ આ કોનું શરીર છે. પણ જો માથું મળી જાય તો બસ આ જ. એમ જય મહારાજની ગાડી આપણો પરિચય ક્યારે માથું સોંપી દઈએ, ઓળખી લેજો બાપજી. વંદે સદા શ્રી ગુરુ સંત રામ. એટલા માટે સદગુરુના ભાવથી અમે આપના ચરણમાં નિત્ય અમારું માથું સોંપી દઈએ છીએ. બસ આ પરિચય, અને એ પરિચય હંમેશનો રહે. મોબાઈલમાં ફોટો પાડેલો હોય ચહેરા વગરનો ફોટો આપજો, પછી ઓળખાવો જોઈએ. પાછળથી ફોટો પાડી લેવાનો, ઓળખાશે આ કોનો ફોટો છે. પણ જો સામેથી ફોટો પાડ્યો છે તો ફોન આવતાની સાથે સામે ચિત્ર આવી જશે, ઓ તમે બોલો છો, એ તો કેટલા દૂર હોય પણ ફોટો જોતાની સાથે મોબાઈલમાં આપણે ઓ તમારો ફોન છે, જાણે નજીક વાત કરતા હોય એમ. આ છે પરિચય માટે, પરમાત્માના પરિચય માટે પણ, આપણો પરિચય ભગવાનને રે ભક્તનો, એના માટે પણ માથું ચહેરો સમર્પિત થયેલો હશે તો જ એ આપણું કલ્યાણ કરશે. જ્ઞાનમ જનેભ્યઃ શરણાગતેભ્યઃ, શરણે આવેલાઓનું જ્ઞાન છે જય મહારાજ. એટલે હા, આ મારા જય મહારાજ છે, મારા શાંતિદાતા જય મહારાજ છે, મારા મોક્ષદાતા જય મહારાજ છે, આ મારા મહારાજ. એટલે પરિચય પણ એવો સરસ હોય. જ્ઞાનમ જનેભ્યઃ, માણસનો વધારે પરિચય એના જ્ઞાનથી થાય. એનું જ્ઞાન હશે, એનામાં કોઈ ઊંચામાં ઊંચું જ્ઞાન હશે તો એના માટે દરેકને સદભાવ હશે, આવકાર હશે, પૂજ્ય ભાવ હશે. તો શરણે આવેલાઓનો આપતો જ્ઞાન સ્વરૂપનું મૂર્તિ છો. જો આટલો બધો ઊંચો ભાવ હોય, આપણે તો જય મહારાજને શરણે બેઠેલા જ છીએ, તો એ શરણનો ભાવ અને એ રીતનો ઊંચો ભાવ સદાય આપણા મનમાં સદાને માટે બન્યો રહે. આવા ધર્માબ્જ સૂર્યમ આપણે ત્યાં છે અત્યારે પણ, પાછા અંદર ફરી પાછા અંદર બેસી જઈએ છીએ ધીરે ધીરે. ધર્માબ્જ સૂર્યમ ખલુ મોક્ષદમ તમ, મોક્ષદાતા છે. પેલી વાત અધૂરી રહી ગઈ, એ લોટો પછીથી લેવા માટે ગયા તે એને પાછો ના આપ્યો. એ મહારાષ્ટ્રી પાસે પણ આવતા એ કે છે, મહારાષ્ટ્રી આટલી તો યાદગીરી મારા જીવનમાં રહે ને, આવડો મોટો શેઠિયો મારા ઘરનો દેવાદાર. તો આપણી પોતાની સમર્પિતતાની ભાવના એક શ્રદ્ધાપૂર્વક નહી હોય કોઈ પણ રીતે, કોઈ મહાપુરુષ, કોઈ દિવ્ય ચેતના પરમાત્માની આપણને યાદ રાખે ને, યાદ કરે ને, તો આપણું બહુ મોટું સદભાગ્ય કહેવાય, મહાન ભાગ્ય કહેવાય. કેવું હો, મને મારા જ યાદ કરતા હતા. તો શરણને પાળવું, જે શરણે આવે તેને પાળો છો, તેને સદાય શિર પર ગાજો છો. હવે જે શરણે આવ્યો અને એની રક્ષા કરવી, એને પોષવો, એને એને પોતાનું કરીને અપનાવી લેવો, શરણે આવેલાને સાચવવો બહુ મુશ્કેલ છે, કદાચ તમે સાચી પણ ના શકો. સીબી રાજાની કથા ખૂબ સરસ કથા છે કે સીબી રાજા રઘુવંશની અંદર થઈ ગયો, ભગવાન રામના વંશની અંદર. રાજ દરબારમાં બેઠા હતા રાજા, અને એક ઓલો ઉડતો ઉડતો એક કબૂતર આવીને સીબી રાજાના ખોળામાં આવીને બેસી ગયું, અને પાછળ ને પાછળ એવો ઝાપટ મારતો એક બાજ પણ અંદર આવ્યો. એટલે બાજ અને કબૂતર, બાજ એક થોડોક ઊંચે બેઠો અને કબૂતર રાજાની ગોદમાં આવીને બેસી ગયું. પછી જોયું, ઓહ આ તો કબૂતરે મારું શરણું લઈ લીધું. બાજ એને શિકાર તરીકે પકડીને મારવા માટે આવ્યો હતો. સીબીએ નિશ્ચય કર્યો કે મારે કબૂતર જો મારા ખોળામાં શરણું લેતો હોય તો પછી મારાથી કેવી રીતે મારવા દેવાય એને. બાજ પક્ષીને કે છે, હવે તને ના મળ્યા. તો બાજ પક્ષી એની પોતાની ભાષામાં જોયા કે મને ભૂખ લાગેલી છે અને મારો ખોરાક છે, એને ખાવું એ મારો ધર્મ છે, તું આપી દે. રાજ કે છે હું ના આપું, બીજું કોઈ પણ તારો ખોરાક આહાર તને અપાવી દઉં શિકાર કરાવીને, કે મારે તો આજ જોઈએ બીજો નહીં. બાજ પક્ષી કે મારે આજ જોઈએ, અને સીબી રાજા કે આપું જ નહીં. એમ કરતા કરતા કેટલી રગજગ થઈ કે મને ભૂખ લાગી છે, આપ તાર બીજું જોઈતું હોય તો માગી લે, તું માગી લે તારે શું જોઈએ છે, કે આપશો. હા, એ કબૂતર પક્ષી છે એના વજન જેટલું તમારા શરીરનું માંસ કાપીને આપો. રાજા કે એ કબૂલ છે, પણ કબૂતર નહીં આપો. કેમ? મારે શરણે આવેલું છે. હવે તો કે છે આપણે મંજૂર એ પ્રમાણે મંજૂર કરી આપી દઉં. ત્રાજવા મંગાવ્યા, એક બાજુ કબૂતર ને મૂક્યું, બાજ બેઠો છે કબૂતર ની સામે ના તાજ કે એને મળે, એનો ખોરાક મળે એટલે એનું ચાલતો થાય. સીબીએ પોતાના શરીરમાંથી કાપી કાપીને મૂકવા માંડ્યું, પણ કબૂતરના જેટલું વજન થાય જ નહીં ને, એટલું બધું મૂક્યું. પછી સીબીએ કહ્યું, તમે કોણ છો? કે છે બે જણ. સીબીની પરીક્ષા કરવા માટે આવેલા હતા ધર્મરાજ અને ઇન્દ્ર, એ સીબી રાજાની પરીક્ષા કરવા માટે આવે. તો શરીરમાંથી કાપતા કાપતા ઘણું બધું માંસ કાઢીને આપી દીધું. સીબી રાજા પીડાય પણ હસતા મળે. કેમ? સીબી રાજા છે, રઘુવંશ નો છે, સમર્થ છે, એક વચની છે, શરણે આવે તેને પાળો છો. જ્ઞાનમ જનેભ્ય શરણાગતેભ્ય, શરણે આવેલાને તમે જ્ઞાન આપો છો, એને અભયદાન આપો છો, એને તમે તમારા જીવનની અંદર એને એને રક્ષા આશ્રય આપો છો. તો શરણે આવ્યો છે, આશ્રય આવ્યો છે. એક બાજુ ધર્મરાજ છે અને બીજી બાજુ ઇન્દ્ર છે. પરીક્ષા હતી, પણ જો સમર્થ કેવું શરણું આપે છે, કેવું શરણું આપે છે, એને મરવા નહીં દે, એને મારવા પણ નહીં દે. તો જય મહારાજ ને શરણે આપણે આવ્યા આઈએ, અને જય મહારાજ જ્ઞાનનું શરણું આપે. જ્ઞાનમ જનેભ્ય શરણાગતિ, જેને જનોને જ્ઞાનનું શરણું આપે એને કોણ મારી શકવાનું? કેમ? જ્યાં કો રાખે સાંઈયા, સાંઈ એટલે ભગવાન, બરાબર છે? સાંઈ ભગવાન ને કે છે સિંધી ભાષામાં. તો જ્યાં કો રાખે સાંઈયા, મારી શકે ના કોઈ. ભગવાન જેની રક્ષા કરવા વાળો છે ને, આપણા જય મહારાજ પરમાત્મા સ્વરૂપ છે, અને જય મહારાજ આપણી રક્ષા કરતા હોય તો આ દુનિયામાં બાલ અને બાંકા કર શકે. જો આખી દુનિયા ભલે ને એક તરફ હોય, પણ એને શરણ આપી બચાવી. સદગુરુ ભગવાન તો શિષ્યને સાચું શરણ આપવા વાળા છે. એક ગુરુ શિષ્ય યાત્રાએ નીકળ્યા હતા અને રસ્તામાં જંગલ આવ્યું. સાધના થાકેલા હતા, તે બંને જણા પોતાનો નિત્ય નિયમ કરી એક જંગલમાં એક વૃક્ષ નીચે સૂતા. તે પેલો શિષ્ય જુવાન હતો, એને તરત ઊંઘ આવી ગઈ ઘસઘસાટ. ગુરુજી વૃદ્ધ હતા એટલે ઊંઘ નહોતી આવી, પણ જેવો ઊંઘી ગયો પડતાની સાથે એક સાપ આવ્યો જંગલમાંથી અને ધસમસતો આવતો જોયો. ગુરુ જાગતા હતા એટલે જોઈ લીધું, આ કઈક મારા શિષ્યની નજીક પહોંચવા આવ્યો છે, એટલે તરત ઉભા થયા અને ત્યાં રોકી દીધો. કેમ? શું છે કે તમારા શિષ્યને કરડવા આવ્યો છું? તો ગુરુએ કહ્યું, ના, એ જો નાનો છે, એને જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, એ તપસ્યા કરી શક્યો નથી, ભગવાનનું ભજન કર્યું એને કરવાનું બાકી છે, તું એને ના કરડીશ, તકે છે ને કરડવા માટે જ આવ્યો છું, કરડીને જઈશ, તારે કરડો તો મને કરડ, મારું બધું પતી ગયું છે, શરણાગતેભ્યઃ, શરણ આપે છે. અને ત્યાં પછી સર્પ બંનેને કરડ્યા વગર પાછો જતો રહે છે. તો ગુરુ મહારાજ શરણો કેવું આપે છે, એની રક્ષા કેવી કરે છે, કે સ્વયં કહી દે મને કરડ પણ એને જવા દે. આ છે સદગુરુનું શરણ. શરણાગતેભ્ય જનેભ્ય જ્ઞાન આપવા વાળા છે. પોતાના સ્વજન જેને માન્યા છે એની રક્ષા ગુરુ મહારાજ કરે છે. તો આવા શરણાગતેભ્ય જ્ઞાનમ જનેભ્ય થી આપણને એટલું તો જરૂર જય મહારાજના સ્વરૂપનું દર્શન થાય કે આવા સિદ્ધ મહાપુરુષ, આવી દિવ્ય ચેતના, પરમાત્મા સ્વરૂપ આપણા ગુરુ મહારાજ આપણી કેવી રક્ષા કરે છે. જરાય ચિંતા કરશો નહીં, આપણે માથે સમર્થ બેઠા છે. અને જો વૃત્તિઓને શાંત કરવી હોય તો એમને શરણે રહીશું, એમને ભજીશું, તો મહારાજે લક્ષ્મણદાસ મહારાજે વચન આપ્યું છે, શિર સદગુરુ સંત પ્રતાપ વર્તી ઠરતી. પણ એના માટે પ્રાર્થના કરવી પડે, કઈ મને મેર કરી મહારાજ રાખો શરણે, જ્ઞાનમ જનેભ્ય શરણાગતેભ્ય, મને મેર કરી, કૃપા કરીને આપનું શરણું મને આપો ને. અંજને શરણે લીધો એને, ચિર સદગુરુ સંત પ્રતાપ, ગુરુ મહારાજ નો પ્રતાપ માથે હોય ને, એમની રક્ષા હોય ને, તો બધી જ વૃત્તિઓ શાંત થઈ. વૃત્તિ શબ્દને સમજો, વૃત્તિ એટલે શું? પાપ વૃત્તિ, દુર્વૃત્તિ કે છે એટલે પાપ. મનની અવસ્થાને વૃત્તિ કે છે. સદવૃત્તિ પણ હોઈ શકે, અસદવૃત્તિ પણ હોઈ શકે, દુરાચારની વૃત્તિ પણ હોય છે, સદાચાર વૃત્તિ પણ હોય. તો વૃત્તિ શબ્દનો આ અર્થ થાય છે. તો શિર સદગુરુ સંત પ્રતાપ વર્તી ઠરતી, એ જે વૃત્તિઓ છે ને શાંત કરે છે જય મહારાજ. બાકી ભટકતી વૃત્તિઓ હોય, આવી ચોર વૃત્તિ ક્યાંથી સૂજી આપણે એમ કહીએ છીએ ને, આ બધી જ વૃત્તિઓ પાપાચાર કરવા વાળી છે, અશાંત દુઃખ કરે, દુઃખ આપવા વાળી છે, અશાંતિ આપવા વાળી છે. પણ ગુરુ મહારાજનો, જય મહારાજનો માથે વરદ હસ્ત હોય અને એમના પ્રતાપની આણ વર્તતી હોય આપણા જીવનમાં, આપણા માથા ઉપર, તો શું થઈ શકવાનું હતું? બસ બધી જ વૃત્તિઓ શાંત થઈ જાય. અને વૃત્તિઓ શાંત થાય ને એટલે ઘણું બધું કામ જીવનનું પતી ગયું. જય મહારાજ.